તારીખ 18-12-1989 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 375 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 110
પત્રાંક 375 સર્વ દુઃખ નો ક્ષય કરવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે, એટલે આત્મજ્ઞાન નું જીવને પ્રયોજન છે. તે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનો સર્વશ્રેષ્ઠ ઉપાય સદગુરુ વચન નું શ્રવણ, એટલે કે પ્રત્યક્ષ જ્ઞાનીના વચનોનું શ્રવણ કરવું, એમનો વિયોગ કરતો હોય ત્યારે સત્શાસ્ત્રનો વિચારવો, એ છે. જે કોઈ જીવ દુઃખની નિવૃત્તિ ઈચ્છતો હોય, સર્વથા દુઃખથી મુક્ત પણ તેને પ્રાપ્ત કરવું હોય, પૂર્ણ સુખી થવું હોય, પૂર્ણ દુઃખથી મુક્ત થવું, પૂર્ણ સુખી થવું, એટલે કે પૂર્ણ શુદ્ધ થવું, પૂર્ણ નિર્દોષ થવું, એ બધી મોક્ષની જ પરિભાષા છે. જે ધ્યેયરૂપ દશા છે, અંતિમ સાધ્યરૂપ જે દશા છે, એ જીવનું ધ્યેય હોવું જોઈએ. અને એ ધ્યેય જેને હોય તેને એમ કેવું છે, દુઃખથી નિવૃત્તિ ઈચ્છતો હોય એટલે સર્વથા દુઃખથી મુક્ત પણ ઈચ્છતો હોય એમ. અત્યારે મને થોડું દુઃખ છે ને એ મટી જાય તો બસ, એમ નથી. તેને પ્રાપ્ત કરવું હોય તેને એ જ એક માર્ગ આર્યા સિવાય, એટલે કે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી. માટે જીવે સર્વ પ્રકારના મત મતાંતરનો ત્યાગ કરવો. પહેલી વાત એ લીધું કે મતના વિષયમાં પડવાને બદલે મારા આત્માને કઈ વાત ઉપદેશ ગ્રહણ કરવામાં લાગુ પડે છે, આના ઉપર નજર રહેવી જોઈએ. મત મતાંતર ઉપર વજન જતા પછી એ સંબંધીનો ભૂલવાળો નિર્ણય નહીં થાય. જેમ કે પોતાને પૂર્ણ શુદ્ધિ જોઈએ છે, મુનિ દશા સંબંધીનો એક વિવાદાસ્પદ પ્રશ્ન છે કે નિર્વસ્ત્ર દશામાં મુનિપણું હોય પણ સ્વવસ્ત્ર દશામાં આત્મધ્યાન ને વસ્ત્ર ક્યાં નડે છે? મુનિ દશા તો અંતરની આત્માની દશા છે, એ પણ યથોચિત અમુક ત્યાગ તો કરે છે, અમુક ત્યાગ આના કરતા ઓછો છે. અને પોતે વિચારવા બેઠો છે અને મુનિ દશાનો અંદાજ પણ નથી કે મુનિ દશા કેવી હોય. જે આના મત મતાંતરમાં પડે છે એને તો મુનિ દશા કેવી હોય એની ખબર નથી, નિર્ણય કેવી રીતે કરશે? હવે જેને એમ નક્કી કર્યું હોય કે સર્વ દુઃખથી મુક્ત થવું એટલે સર્વ દોષથી મુક્ત થવું, તો સર્વ દોષથી મુક્ત થવામાં બે માંથી કઈ વાત અનુકૂળ પડે છે? નિર્વસ્ત્ર દશા એ વધારે આત્માની ઉત્કૃષ્ટ દશાને બતાવનારી પરિસ્થિતિ છે 12માં, કે સ્વવસ્ત્ર દશા છે, લાંબી બુદ્ધિની જરૂર નથી એમાં. કે જેને પૂર્ણ નિર્દોષ થવું છે એને તો જેટલા પરપદાર્થોનો અવલંબન અને પરપદાર્થનો આશ્રય અને એના નિમિત્તે તથા પ્રભાવ છૂટે એ જ એની નિર્દોષતા છે. તો એ નિમિત્તોને ગ્રહણ કરવા અને એ ભાવ ન કરવા બે વાત તો ક્યાંથી બનવાની છે? એ ગ્રહણ પર ભાવ છે. તો એનો નિર્ણય ભલે એ દશામાં જીવનો આવ્યો હોય પણ આ દશામાં આવ્યો હોય સર્વ દુઃખથી મુક્ત થવામાં, તો મતમતાંતરમાં નહીં ભૂલે. એવી જ રીતે ભગવાનના પ્રત્યે મને સુગાર છે અને સુગાર નથી, એ સંપ્રદાયમાં આટલો ભેદ છે. બંને મહાવીર સ્વામી નું નામ આપે છે, સિમંદર સ્વામી નું નામ આપે છે, ઋષભદેવ સ્વામી નું નામ આપે છે, શાંતિનાથ આદિ કોઈ પણ ભગવાન નું નામ આપે છે. તો નિર્દોષ થવું છે એને તો તરત જ ખબર પડશે કે આવા શૃંગારિક પરિણામ તો ગ્રહસ્થ ને હોય છે. કેશ નખ કે અંગે શૃંગાર નહીં, કોઈ અંગમાં, કોઈ અંગનો તો શૃંગાર નહીં પણ વાળનો પણ શૃંગાર નહીં. વાળ સરખા રાખવા, માથે તેલ નાખવું કે સાફસૂફ કરવા, કઈ નહીં. એટલે જરા પણ જેને શૃંગાર નથી, કેશ નખ અંગે શૃંગાર નહીં, એ મુનિ દશામાં જ્યાં પરિસ્થિતિ ઉભી થાય છે ત્યાં સર્વશ્રેષ્ઠ મુનિ દશાથી આગળની દશા સર્વથા વિતરાગ દશા, એ તો આંશિક વિતરાગ દશા છે. એ દશામાં આગળ વધી ગયા હોય એને શૃંગાર પાછો શરૂ થાય. તો એ સર્વ દુઃખથી મુક્ત થવા વાળાને સહેજે ખબર પડશે, મત મતાંતરમાં પડ્યા વિના. આ વાત સંમત કરાય કે આ વાત સંમત કરાય, સામે કદાચ કોઈ પ્રસિદ્ધ વાત આવી જાય તો એનો મત આ બાજુ પડશે. એ બાજુ નિર્દોષતા કરવી કરાવીને અનુમોદવી, કારણ કે ઓલું અનુમોદન નો સવાલ છે, એ બાજુ એનો મત પડશે. આમ ન થાય પછી ગમે તે હોય, પછી એ સંપ્રદાયમાં ગમે તેટલી મહાન વ્યક્તિ ગણાતી વ્યક્તિઓ થઈ ગઈ હોય કે ભાઈ આમાં તો આવા આવા મહાન માણસો થઈ ગયા છે, ફલાણા આચાર્ય થઈ ગયા છે, ફલાણા આચાર્ય થઈ ગયા, એ કઈ નહીં. માર્ગ એક હોય, માર્ગ બે ન હોય પણ મત મતાંતરમાં પ્રવેશ કરીને આગળ ન વધવું, પોતાના પ્રયોજનભૂત ઉપદેશ ગ્રહણ કરીને આગળ વધવું, એમ બે માં ફરક છે. સિદ્ધાંત ગ્રહણ કરીએ, માન્યતા રાખીએ તો રાગ છૂટે, કે ન કરી શકે એવી પરિસ્થિતિ અંગીકાર કરવાથી રાગ છૂટે. અને જેણે એમ નિરૂપણ કર્યું, જે શાસ્ત્રકારે જે શાસ્ત્રમાં નિરૂપણ કર્યું કે તું પરદ્રવ્યનું કાંઈ કરી શકતો નથી, એણે એટલું કહીને નથી અટક્યા. વ્યાપક ભાવે જ પર પદાર્થના કાર્યને કરી શકાય છે. તો જળ પદાર્થમાં ચેતન પદાર્થની વ્યાપ્તિ થઈ શકે છે? જો જળ પદાર્થમાં ચેતન પદાર્થ વ્યાપતો હોય તો જળ પદાર્થ પોતે ચેતન થઈ જાય, તો એવું તો જોવામાં આવતું નથી. કોઈ ઉપાય કરીને કોઈ જળ પરમાણુમાં ચૈતન્ય ઉત્પન્ન નથી કરી શકાતો, અથવા પોતે પણ વ્યાપી નથી શકતો. અહીંથી કોઈ ઓપરેશન કરીને ટુકડો એક અંગનો જુદો પાડ્યો, હવે મારું અંગ છે એમ કરીને વ્યાપવા જાય છે, અહીં તો એમ સમજે ભ્રાંતિથી કે આ શરીરમાં હું વ્યાપ્યો છું, ભલે જ્ઞાની ના પાડે છે પણ એને એમ થાય કે હું શરીરમાં વ્યાપેલો છું. પણ એક કટકો છૂટે પડે, અહીંથી છૂટો પાડે દે અને પછી વ્યાપવા જાય છે, ભોજળમાં ચૈતન્ય પણ વ્યાપક ભાવે તો લાવી શકાતું નથી. તો એમણે કઈ એકલું એટલું નથી કીધું કે પર પદાર્થનું નથી કરી શકાતું. કોઈ પણ પદાર્થનું કાર્ય તે પદાર્થમાં વ્યાપ્યા વિના કરી શકાતું નથી. હવે તું તારા અનુભવને તપાસ કે તું ક્યાં વ્યાપે છો, અને વ્યાપે છો તારા ભાવમાં વ્યાપે છો, તારા ભાવાત્મક દ્રવ્યમાં વ્યાપે છો કે બીજા જળ પદાર્થમાં તો વ્યાપે છો, નક્કી તો નક્કી થાય એવી ચીજ છે. એટલે એ તો સ્પષ્ટ સમજાય એવી વાત, કે નિર્દોષતા અર્થે કઈ વાત ગ્રહણ કરવી અને માત્ર નિર્દોષતા અર્થે કોઈ યુક્તિ કરવી છે એટલું જ, નહીતર તો યુક્તિથી પણ ઘણા દોષ ટાળવાના નિયમતમાં પ્રકારો છે, પણ માત્ર યુક્તિના અવલંબને ટકી શકાતું નથી. બીજી બધી વાતમાં ટકી શકાય, લોભ મટાડવો હોય, ક્રોધ મટાડવો હોય, શું માન મટાડવું હોય, પણ વેદના ઉભી થાય તો કેવી રીતે ટકે? કોઈ યુક્તિ વેદનામાં કેવી રીતે લાવે? કે ત્યાં તો કોઈ યુક્તિ પણ લાવી શકાતી નથી. એ વાત શ્રીમદજી આગળ કરી છે જગ્યાએ, આપણે એ વાત ખેંચી છે, વિધિ વિજ્ઞાનમાં ખેંચેલી છે. જેમાં અનુભવથી અન્ય મતના લોકો સ્વાદ મટાડવા માટે, રસના ઇન્દ્રિયના વિષયને ટાળવા માટે શું કરે છે? યુક્તિ કરે છે કે બધું ભેગું કરીને ખાવ. લોકોના સાધુ બાવા હોય છે, તુંબડીની અંદર જેટલું આપો, દાળ શાક રોટલી ભાત જે આપો એ જે નાખો, એ લોકોને અમુક ન ખવાય અમુક ન ખવાય એવું જ કાંઈ છે નહીં. એટલે એ તો બધી ચીજ જે આપો એ લઈ લે છે, બધું છોડી નાખે, લોંધો કરી નાખે, લોંધો કરીને ખાઈ લે. કેમ? અમારે સ્વાદ કઈ જુદો લેવાનો પ્રશ્ન ન હોય. આ યુક્તિ થઈ ગઈ. વેદનામાં શું કરે? વેદનામાં તો એ પોતાની વ્યાપકતાનો અભાવ જોવે, અને વેદના એ જળ પદાર્થના જળ પ્રમાણુની પર્યાય છે એમ પ્રત્યક્ષ અનુભવ કરે તો જ વેદનાથી ભિન્ન પડીને શાંતિ રાખી શકે. નહીં તો શાંતિ પીડા એવી ચીજ છે, એનાથી જુદું પડવું એ આત્મજ્ઞાન વિના જુદો કોઈ જીવ પડી શકે નહીં. આ સીધી વાત છે. વ્યાખ્યાન સાર ચાલે. બરાબર છે, બરાબર છે, એ જ છે 19 નંબર. બીજા ઉદયમાં આવેલા કર્મોનું આત્મા ગમે તેમ સમાધાન કરી શકે, એટલે યુક્તિથી પણ, ગમે તેમ એટલે શું? કે યુક્તિથી સમાધાન કરી શકે. શું? કે આપણે આને મારા સામે ક્રોધ કર્યો, શું આપણે ક્ષમા રાખો, કેમ કે આપણે તો સંત પ્રકૃતિ છે આપણું, આપણે સંત છીએ, સાધુ કહેવાઈએ છીએ, ત્યાં અહીંયા માર્યું તો અહીંયા મારે, એક એક બાજુ માર્યું તો બીજી બાજુ મારી લે, તો અમને વાંધો નથી. શું? બીજા ઉદયમાં આવેલા કર્મોનું આત્મા ગમે તેમ સમાધાન કરી શકે, પણ વેદનીય કર્મમાં તેમ થઈ શકે નહીં, અને તે આત્મપ્રદેશે વેદવું જ જોઈએ, અને તે વેદતા મુશ્કેલીનો પૂર્ણ અનુભવ થાય છે. ત્યાં જો વેદ જ્ઞાન સંપૂર્ણ પ્રગટ થયું ન હોય, પ્રયાસ નહીં, વેદ જ્ઞાનનો પ્રયાસ નહીં, પણ જ્ઞાન દશામાં આવીને વેદ જ્ઞાન સંપૂર્ણ પ્રગટ થયું ન હોય, તો આત્મા દેહાકારે પરિણમે, એટલે દેહ પોતાનો માની લઈને વેદે છે, અને તેને લઈને આત્માની શાંતિનો ભંગ થાય છે. આવા પ્રસંગે જેમને વેદ જ્ઞાન સંપૂર્ણ થયું છે, એવા જ્ઞાનીઓને અશાતા વેદની વેદતા નિર્દ્રા છે, અને ત્યાં જ્ઞાનીની કસોટી થાય છે. એટલે બીજા દર્શન વાળા ત્યાં તે પ્રમાણે ટકી શકતા નથી. બીજા ભલે ગમે એટલી મોટી આબરી હોય, ટકી નહીં શકે, તેથી નહીં ટકાય, અને જ્ઞાની એવી રીતે માનીને ટકી શકે છે. એ જ વાત છે. હા, ખેંચેલું છે તેમાં વિધિ વિજ્ઞાનમાં, વેદ જ્ઞાનનો મૂળ છે ને, એટલે ખેંચેલું. બે આવે, સાતા સાતા બે એના પછી બે સાતા ને સાતા, પણ સાતામાં તો જીવને કઈ વાંધો નથી, અસાતામાં જ વાંધો છે. પીડા તો સાતામાં છે ને, સાતામાં તો સુખ ની કલ્પના, આમાં દુઃખ ની કલ્પના છે. સુખ ની કલ્પના છે ને, મતમતાંતરનો માટે જીવે સર્વ પ્રકારના મતમતાંતરનો કુળ ધર્મનો ત્યાગ કરવો. ફલાણા કુળમાં ફલાણા મતમાં જઈને મારા માતા છે એ વાત ભૂલી જવી. મતમતાંતરનો કુળ ધર્મનો લોકસંઘના રૂપ ધર્મનો, લોકો શું ગણશે, લોકો કેમ જોશે, લોકોમાં મારો અભિપ્રાય શું બંધાશે, લોકોમાં એટલે સગા સંબંધીઓમાં બધું આવી જાય છે, મિત્રો સગા સંબંધી સમાજ બધું એમાં આવી જાય છે. જેને જે ઉદય હોય તે લોકસંઘના રૂપ ધર્મનો, ઓકસંઘના રૂપ ધર્મનો એ ભાવા તારે લીધી છે. પાછું તું અહીંયા પ્રવેશ કર, ઓકસંજ્ઞા ન રહેવી જોઈએ. બરાબર પ્રયોગ કરીને વાતને કસોટીએ ચડાવવી, જે વાત સ્વીકારવી, જે વાત અંગીકાર કરવી હોય તે અંગીકાર કરતા પહેલા એને પ્રયોગની કસોટીએ ચડાવવી, તો ઓકસંજ્ઞા ન રહે. નહીતર વિચારથી, તર્કથી, યુક્તિથી, ન્યાયથી, આગમથી, બધી રીતે ચારે પડખેથી વાતને નિશ્ચય કર્યો હોય કે આ જ સત્ય છે, પાક્કું સત્ય છે, તો પણ તે જીવ ઓગ સંજ્ઞામાં ચાલે છે એમ જાણવું. ભલે બધા નય જ્ઞાનની પદ્ધતિ આવડી ગઈ હોય, શીખી ગયા હોય કે નિશ્ચય નહીંથી આમ, વ્યવહાર નહીંથી આમ, ફલાણું આમ, ફલાણું આમ, એ નય જ્ઞાન એ બધા ન્યાયમાં જાય છે. ન્યાય, તર્ક, અનુમાન બધા પ્રમાણ, અનુભવ પ્રમાણ આગળ બધા નબળા પ્રમાણ છે. બળવાનમાં બળવાન કોઈ પ્રમાણ હોય તો તે અનુભવ પ્રમાણ છે. અને એ શાસ્ત્રકાર પણ, શાસ્ત્ર પણ એમ જ કહે છે કે અનુભવ પ્રમાણ બળવાન છે. શું એ વાત ચાલી હતી? શ્રીકૃષ્ણ ભગવાનનો વિષય શાસ્ત્ર સંમત છે કે નહીં, શાસ્ત્ર પ્રમાણ છે કે નહીં, વિદ્વાનને તો પૂછી શકાય. ગુગલજી આવ્યા ત્યારે પૂછ્યું કિતને પ્રમાણ હૈ, જબ આપ શાસ્ત્ર પ્રમાણ કી બાત કહેતે હો તો શાસ્ત્ર મેં કિતને પ્રમાણ હૈ? પાંચ પ્રમાણ હૈ. પાંચ પ્રમાણ મેં કોણ સા પ્રમાણ બલવાન હૈ? કે અનુભવ પ્રમાણ બલવાન હૈ. તો ઇસ વિષય કા અનુભવ કિસકો હૈ? જિસકો નય જ્ઞાન, સમ્યક જ્ઞાન ઉત્પન્ન હો. જેને સમ્યક જ્ઞાન હોય એનો જ અધિકાર થયો હોય તો પ્રમાણ કરવાનો, કે આ વાત પ્રમાણ કે આ વાત પ્રમાણ, નહીં કે વિદ્વાનો, નહીં કે પંડિતોનો. સમ્યક જ્ઞાનનો વિષય થઈ ગયો, કેમ કે સ્થાપના નિક્ષેપ પોતે નહીં નો વિષય છે. નહીં નો વિષય તે નિક્ષેપ, તો જેને નહીં છે એને નિક્ષેપ નહીં ખબર પડે, કે જેને નહીં નથી એને નિક્ષેપ નહીં ખબર પડે? કોને ખબર પડશે? એટલે તમે કયા પડખેથી નક્કી કરો છો? કોઈ બી પડખું લાવો, એ તો એ લોકોએ કઈ વિચારેલું નહીં, એટલું તો આપણે વિચાર્યું. આપણી વાત તો આપણે સમયથી ઉઠાવી, બોલો કેટલી રીતે નક્કી કરવું છે? તમે કયો એટલી રીતે સાબિત કરી દે? પણ ઓગ સંજ્ઞા એ ગમે એટલું જીવ સમજ્યો હોય, માનતો હોય કે હવે હું દ્રઢ મારી માન્યતા જીન વચન અનુસાર જ છે, તો પણ એ ઓગ સંજ્ઞામાં હોવાથી એ ધોખામાં રહી જાય છે. એમાંથી આત્મહિત થતું નથી, આત્મ જ્ઞાન પ્રાપ્ત નથી થતું. ભેદ વિજ્ઞાન ચાલુ કરે, ભેદ વિજ્ઞાન નો પ્રયોગ ચાલુ કરે ત્યારે ઓગ સંજ્ઞાની નિવૃત્તિ થવા લાગે. અને સ્પષ્ટ અનુભવાંશે સ્વરૂપ નિશ્ચય થાય. શું સ્પષ્ટ અનુભવાંશે? જ્ઞાન લક્ષણ અનુભવ ગોચર છે ને, એટલે સ્પષ્ટ અનુભવાંશે જયારે સ્વરૂપ લઈ થાય ત્યારે ઓગ સંજ્ઞાની નિવૃત્તિ થઈ જાય છે. ત્યારે ઓગ સંજ્ઞા નથી રહેતી. સ્વરૂપનો નિશ્ચય પણ ઓગ સંજ્ઞા વગર છે, અને બીજો કોઈ નિર્ણયમાં એને ઓગસમતા નથી. પછી એમ છે, હજી તો ઓગ સંજ્ઞામાં બેઠેલા માણસો જ્ઞાની નું તુલન કરે છે લોકો. અને કેવી રીતે થયા છે તો હજી એને ખબર નથી. તર્ક યુક્તિ આગમ થી આગળ જઈને ઓગ સંજ્ઞા મટાડીને પછી એ અનુભવ પ્રમાણમાં આવ્યા છે. અનુભવ નું પ્રમાણ ક્યારે આવ્યું? ઓગ સંજ્ઞા પહેલા મટી, ત્યારે ઓગ સંજ્ઞા ના આવરણમાં પડ્યો છે. જ્ઞાની ના વચન નું તુલન કરે કે અહીંયા જ્ઞાની ની ભૂલ છે, અહીંયા જ્ઞાની આમાં માર્ગ મેળ બેસતો નથી, આ વાત બરાબર લાગતી નથી. ક્યાંની વાત છે? એકડિયા વાળો એન્જિનિયર ની ભૂલ કાઢે છે. હા બરાબર છે, દાખલા તરીકે જ્ઞાની એમ કહે છે કે તારો આત્મા પરમેશ્વર સિદ્ધપદ છે, તારો આત્મા પરમેશ્વર છે, તું જ અપ્પા છો, પરમ અપ્પા તું જ પરમેશ્વર છો. પોતે વિચાર કરે તો કે તો પરમેશ્વર છો ને હું, તો ફલાણો વાણીઓ ફલાણો ફલાણો ફલાણી કે ફલાણો ગમે તેમ જે પર્યાય છે એ જેને તો અનુભવ થવાનો છે. જ્ઞાની કેવી રીતે બેસે? હવે ઓગે ઓગે માની લે તો શું કરશે? નિશ્ચયાભાસમાં ચડી જશે. હું તો ભગવાન છું, હું તો ભગવાન છું થઈ ગયું. મારે દોષ નથી, હું તો ભગવાન છું, નિરાવરણ છું, હું તો સર્વથા નિરાવરણ છું. ત્યારે એને જે વાત ન સમજમાં આવે, જે વાતમાં પોતે સ્પષ્ટ ન હોય, અસ્પષ્ટ રહેતો હોય, મૂંઝવણ થાય એવી વાત હોય કે કરવું શું, આમાં બે માંથી એક બાજુ ચાલતા નિર્દોષ રહેવાય એવું નથી, ત્યારે એને જિજ્ઞાસામાં આવવું જોઈએ. અને સત્પુરુષના ચરણમાં બેસીને એ વાત સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. બીજો ઉપાય નથી એનો, કેમ કે પોતે માર્ગનો અજાણ્યો છે, અનાદિથી ગોથા ખાધા છે, ભૂલો કરી છે અને રખડ્યો છે, એના ફળમાં અનંતકાળથી રખડતો રહ્યો છે. એ જ કારણે ઓગ સંજ્ઞા રૂપ ધર્મ નો ઉદાસ ભાવ ભજી, ઉદાસ ભાવ એટલે એનો ત્યાગ કરીને એક આત્મવિચાર કર્તવ્ય રૂપ ધર્મ ભજવો યોગ્ય છે. આત્માનો વિચાર, આત્માને ગુણ થાય, આત્માને દોષ ટળે, પોતાનું હિત થાય, એ એક જ લક્ષ્ય, એ જ એનું કર્તવ્ય ધર્મ છે, કરવા યોગ્ય ધર્મ છે, અને તે જ ભજવો, એ જ દિશામાં આગળ વધવું એ એને કર્તવ્ય છે. એના માટે મોટામાં મોટું સાધન શું છે? એ કહે છે કે એક મોટી નિશ્ચયની વાર્તા, નિશ્ચયની વાર્તા એટલે વાસ્તવિક ખરેખર એક મોટી નિશ્ચયની વાર્તા તો મોક્ષ જીવે એ જ કરવી યોગ્ય છે કે સત્સંગ જેવું કલ્યાણનું કોઈ બળવાન કારણ નથી. એને બચવા માટે અમૃત છે, અમૃત એમ કહે છે, મરતો બચવા માટે અમૃત છે, કોઈ બળવાન કારણ નથી. અને તે સત્સંગમાં નિરંતર સમય સમય નિવાસે છો, અસત્સંગનું ક્ષણે ક્ષણે વિપરિણામ વિચારવું, વિપરિણામ એટલે વિરુદ્ધ પરિણામ, નુકસાન. સત્સંગ સમય સમય નિવાસે છો, અસત્સંગનું ક્ષણે ક્ષણે વિપરિણામ વિચારવું એ શ્રેયરૂપ છે, એ એને કલ્યાણનું કારણ છે. બહુ બહુ કરીને આ વાર્તા અનુભવમાં આણવા જેવી છે. શું કીધું? આ વાત બહુ વિચારજો એમ ન કહ્યું, આનો ઘણો અનુભવ કરો. તમે સત્સંગમાં જઈને આનો અનુભવ કરો કે તમને કઈ ફાયદો છે કે નહીં, તો સમજાવવું નહીં પડે કે આનો શું ફાયદો છે, તમને સમજાવવું પડશે. તમારો આત્મા જ જવાબ કહેશે કે આ બરાબર કે છે, એ બરાબર સત્પુરુષ કે છે, એ વાત 100% બરાબર છે. બહુ બહુ કરીને આ વાર્તા અનુભવમાં આણવા જેવી છે. યથા પ્રારબ્ધ સ્થિતિ છે, અમારી સ્થિતિ તો પૂર્વકર્મ અનુસાર યથા પ્રારબ્ધ છે, એટલે બળવાન ઉપાધિ યોગે વિષમતા આવતી નથી. ઉપાધિ યોગ ઘણો બળવાન હોવા છતાં પણ અંદરથી ભિન્ન પડી ગયા છે એટલે વિષમતા આવતી નથી. કંટાળો અત્યંત આવી જતા છતાં ઉપશમનું સમાધાનનું યથારૂપ રહેવું થાય છે. એ પ્રવૃત્તિમાં ઘણો કંટાળો આવી જવા છતાં પ્રમાણે સમાધિ ભાવ રહે છે, વિતરાગ ભાવ રહે છે, એમાં એ ભાવને છોડી દેતા નથી. તથાપિ નિરંતર ચિત્તમાં સત્સંગની ભાવના વર્ત્યા કરે છે. આ ઉદયને અમે અનુમોદતા નથી, કે ભલે આવો ઉદય હોય એમ અનુમોદતા નથી. ભાવના તો અમારી પણ સત્સંગમાં રહેવાની છે. સત્સંગનો અત્યંત મહાત્મ પૂર્વ ભવે વેદન કર્યું છે, આ વાત અમે પૂર્વ ભાવમાં અનુભવ ગોચર કરી છે. એનાથી કેટલો લાભ થાય એ વાત અમે બરાબર સમજ્યા છીએ, અનુભવથી જાણીએ છીએ, તે ફરી ફરીને સ્મૃતિ રૂપ થાય છે. એટલે એ અમારો ભૂતકાળ પૂર્વ ભવનો ફરી ફરીને સ્મરણમાં આવે છે. અને નિરંતર અભંગપણે તે ભાવના એટલે સત્સંગમાં રહેવાની ભાવના સ્મૃત રહ્યા કરે છે, એમાં પણ પડતો સ્થિતિ છે. જાતિ સ્મરણ બાકી સ્થિતિ છે, એ તો એમને વર્તમાન ભાવમાં કોઈ સત્સંગ નહીં મળવા છતાં, જ્ઞાની ગુરુ નહીં મળવા છતાં, પોતે પૂર્વ સંસ્કારથી નિસર્ગાર્થ જેને કહેવામાં આવે છે, કુદરતી જાગીને જે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરીને જે એના પાર્થની દશામાં વર્ત્યા છે, એ તીવ્ર પુરુષાર્થની દશામાં એ સત્સંગ ઉપર આટલું બધું વજન દે છે, એ એમ સૂચવે છે કે એ વિષયમાં એમનો ભૂતકાળનો અનુભવ આ બોલાવે છે. એમણે વગર સત્સંગે આ માર્ગે ચડવા માટે કઈ કરવામાં કાચું નથી રાખ્યું, કચાશ નથી રાખી, ઘણો પરિશ્રમ કર્યો છે, અને ઘણો પરિશ્રમ કર્યા પછી પણ એ નિષ્ફળ ગયા છે, અને ત્યાર પછી થોડો સત્સંગ મળતા સહજ માત્રમાં પકડી લીધી છે લાઈન. ભૂતકાળના આરાધક છે પોતે, એટલે એમની એને દશા યાદ આવી છે કે બહુ માર ખાતો, ઘણો હેરાન થયો, ઘણો દુઃખી થયો, માર ગાંઠવા નહોતો આવતો, એક સત્પુરુષના યોગે સહજ માત્રમાં આ વસ્તુની ઉપલબ્ધિ થઈ. બસ આ જ વસ્તુ છે, કેમ રખડાય છે સત્સંગના સત્પુરુષના યોગના અભાવમાં, કેમ રખડાય છે અને યોગ મળતા કેમ માર્ગ મળે છે, એનો અનુભવ કર્યો છે. એ તો સારું થયું કે આ વખતે નિસર્ગાત છે ને આ બધા પત્રો લખ્યા છે, નિસર્ગાત માર્ગની પ્રાપ્તિ કરી છે સમ્યક દર્શનને, અને પત્રો લખ્યા છે. જો કોઈ ગુરુ મળ્યા હોત અને ગુરુની પ્રશંસા કરી હોત સત્સંગની, તો લોકો પક્ષમાં નાખી દેત કે ભાઈ એમને હવે એક ગુરુ મળી ગયા એટલે એ પક્ષ થઈ ગયો એમના પ્રત્યેનો, નાખી દઈએ તો એમને પોતાને લાભ થયો એટલે પછી એવું થાય તો એમ, તો પછી વધારે પડતી પ્રશંસા માણસ કરી નાખે, શું કે અતિશયોક્તિ કરી નાખે પછી. શું ખરેખર સારું છે આપણા માટે તો, કે એમને કોઈ યોગ મળ્યા વિના એ સત્સંગ ઉપર આટલું વજન દે છે, અને એની સાક્ષી પુરાવા માટે એમ કે છે કે અમે પૂર્વ ભાવમાં સત્સંગનું મહાત્મ અનુભવ ગોચર કર્યું છે, વેદન કર્યું છે, અને તેથી અમને વારંવાર સ્મરણમાં આવે છે. અમારો અનુભવ આ બોલે છે, બીજું કોઈ નથી બોલતું, અમારો અનુભવ બોલે છે, અનુભવમાંથી આ પુકાર આવે. પ્રાપ્તિ નહીં થાય એ બંધન છે, એ કલ્પના છે, એ બંધન છે, આ અમારું હૃદય છે. હા
આ પૂર્વજન્મ ની આ જગ્યા એ વાત લખી છે, ખરી વાત 198મો છે. ત્રીજો પેરેગ્રાફ છે. કોઈ પણ પ્રકારે જીવ પોતાની કલ્પના એ કરીને સત પ્રાપ્ત કરી શકતો નથી. સજીવન મૂર્તિ પ્રાપ્ત થઈ જ સત્પુરુષ માં પાછા ભૂતકાળ ના ગણા લઈએ છે. કૃપાળુદેવ ના વચનો ને આજ્ઞા સમજીને આજ્ઞા પ્રત્યક્ષ કરીને એમને પ્રત્યક્ષ કર્યા હોય તો જો જીવ કેમ કેવો રસ્તો ગોતી કાઢે છે. પછી વર્ધમાન સ્વામી ની આજ્ઞા પ્રત્યક્ષ કરીને તીર્થંકર ને પ્રત્યક્ષ કરો. કોઈ પણ આગમ ના રચનારા આચાર્ય છે એને એના વચન ને આજ્ઞા પ્રત્યક્ષ કરીને એને પ્રત્યક્ષ કરી લો, બહુ સારો ઉપાય મળી ગયો. કેવું ગતિ કાઢે છે વર્તમાન સત્પુરુષ ની ઉપેક્ષા કરવા માટે આ જીવ ની અસરળતા ઉભી થાય છે. અહીંયા એટલા માટે કોઈ એવી ભૂલ ન કરે એટલે શબ્દ બદલ્યો છે કે સજીવન મૂર્તિ પ્રાપ્ત થયે જ સત પ્રાપ્ત થાય છે. શાસ્ત્ર નહી, એના વચન નહી, સજીવન મૂર્તિ જોઈએ તો કેવો શબ્દ ગોઠવો છે. સજીવન મૂર્તિ પ્રાપ્ત થઈ સત પ્રાપ્ત થાય છે, સત સમજાય છે, સતનો માર્ગ મળે છે, સત ઉપર લક્ષ્ય આવે છે. સજીવન મૂર્તિના લક્ષ્ય વગર કે સજીવન મૂર્તિ વગર નહીં મળે અને સજીવન મૂર્તિ થી જ મળશે એવા લક્ષ્ય વગર જે કઈ પણ કરવામાં આવે છે ધર્મને નામે તે જીવને બંધન છે. આ અમારું હૃદય છે એવી વાત નાખે છે. જીવ બંધનમાં આવશે, મોક્ષમાં નહીં આવે, બંધનમાં પડશે. બહુ ચોખ્ખડ ઘણી કરી છે. બહુ તરફડાટ ઘણો હતો. પૂર્વ જીવન લખાઈને આવ્યું છે, ઘણો તરફડાટ હતો. કેટલી માથાકૂટ કરી છે એમણે, પણ સજીવન મૂર્તિ વગર પત્તો ન લાગ્યો. પાત્રતામાં તો ભાવ આવી ગયેલા. એટલો એકાંત, એટલું ધ્યાન, એટલો અર્થ યોગ, એટલી પૂજા ભક્તિ, એ બધું કર્યું. એટલું શાસ્ત્ર વાંચન, શાસ્ત્ર વાંચન એટલું કર્યું, ધંધો ખોયો, અજમેર ની દુકાન બંધ કરવી પડી. દુકાને બેઠા બેઠા શાસ્ત્ર વાંચે, માણા વેપાર કરે એમાં શું દિવડે, શું વેપાર કરે એમાં શું કરે શું નહીં કરે એમાં ખબર પડે. કે ખબર પડે કે આ તો ધોની માણસ ધોની બહુ બધા વાંચવાની ધૂનમાં ચડે, એટલે વાંચવાની ધૂનમાં ચડે. કઈ ખબર ન પડે કે કોઈ આવ્યું કોઈ ગયું શું છે શું નહીં. એમ કહેતા કે દુકાન ની બહાર મૂંડો મૂકી અને શાસ્ત્ર લઈને બે જતા. અંદર માણા વેપાર કર્યા કરે, માણસ રાખેલો વેપાર સાધારણ, શું વેપાર કરે અને કરેમાં શું ગોલમાલ કરે શું ખબર પડે. આનું કઈ ધ્યાન હોય નહીં, આખો દિવસ વાંચા જ કરે તો વાંચા જ કરે કલાકોના કલાકો સુધી. એવી રીતે પૂજા કરે તો 6-6 કલાક પૂજા કરે. એવી રીતે ધ્યાન કરે તો એ મગાશી માં એક રૂમ બાંધી લીધી હતી, બે જાય જઈને રૂમ કોટડીમાં, ક્યારે ઉતરે ક્યારે નીચે ઉતરે, કઈ નું ઠેકાણું નહીં. કોઈ ધંધા ઉપર ધ્યાન નહીં, કોઈ કામ ઉપર ધ્યાન નહીં. જો સતની પ્રાપ્તિ ન થાય તો પ્રાણ છૂટી જાય એવી આકુલતામાં આવી ગયા. મૂંઝવણમાં એવા આવી ગયા ગુંજણમાં ગુંજણમાં દેહ ત્યાગ થઈ જાય, દેહ છૂટી જાય, એવો ત્રાસ ગુંજવણનો, એમાં પછી સદગુરુ પ્રસાદ એમાંથી ગાય છે. આ લખાણ એમ છે એમાં ગુરુ પ્રસાદ ની વાત લીધી છે, પણ એ વાત કઈ મેળ નથી પડતી, થોડુંક નક્કી કરવું બાકી છે. પણ એમને નક્કી થયું કે અહીંયા લાગે છે, મારો એ ખ્યાલ છે બરાબર. 5 સાલમાં સદગુરુ પ્રવચન પ્રસાદ 2005 સાલ. અને બીજું કઈ તો ગુજરાતીમાં આવતો, એમાં એમાં ફોટો ગુરુદેવ નો આવતો નહીં, આમાં તો ફોટાને અર્ઘ ચડાવ્યો છે. આત્મધર્મ બેસે છે બરાબર. બીજું જીવન પરિચય નો લખાણ આવ્યું છે, એમાં એ વાત આવી છે, ચર્ચા કરવાની શંકા પડી છે. મામા કેમ આમ બરાબર, એમને તો પ્રત્યક્ષ વાત થયેલી છે આત્મધર્મ ને. ઘરવાળા કઈ ખબર નથી, બીજા માટે આવે ને બીજે પણ જાય, પણ અહીંયા આ વિચાર સફળ થયો. આ વિચાર માં સામે સદપુરુષ ખરેખર હતા, અને સદપુરુષ ને સાંભળતા હવે જે ઓલો બંધ બાંધેલો હતો સદપુરુષ વગર નહીં, પ્રત્યક્ષ પ્રગટ સત છે, ભાવ પકડાઈ ગયો. અહીંયા એ વિશે એમણે પોતે પોતાનું આવરણ મટાડવા માટે તૈયાર થતો નથી. કેટલાક બાહ્ય કારણો ને મુખ્ય કરીને સદપુરુષ જેવા બહુ મોટા કારણે સત્સંગનું ક્ષણે ક્ષણે પરિણામ વિચારવું, એ વાત લઈ લીધી ને. અમે પૂર્વ ભવે વેદન કર્યું છે, ફરી ફરી સ્મૃતિ રૂપ થાય છે, નિરંતર અભંગપણે તે ભાવના સ્ફુરિત રહ્યા કરે છે. જ્યાં સુધી આ ઉપાધિ યોગનો ઉદય છે ત્યાં સુધી સમ અવસ્થાને તે નિર્વાહો એવું પ્રારબ્ધ છે. જ્યાં સુધી આ ઉપાધિનો ઉદયનો યોગ છે સંભાવથી એને નિભાવવો એવું પ્રારબ્ધ છે. તથાપિ જે કાળ જાય છે તે તેના ત્યાગના ભાવમાં ઘણું કરીને ગયા કરે છે, એને અનુભવતા નથી કેમ છૂટીએ આમાંથી, એ ભાવના અમારી ચાલુ રહે છે અને એમાં અમારો સમય જાય છે. જ્યાં સુધી ઉપાધિ નો ઉદય છે ત્યાં સુધી સમ અવસ્થાને સમ અવસ્થા એ જોઈએ તે નિર્વાહ એવું પ્રારબ્ધ છે. સમતાથી એમ સંભાવથી, કેમ કે એ તો પોતાના હાથનો વિષય નથી, પરદ્રવ્યનો સંયોગ યોગ એ પોતાના હાથનો વિષય નથી. નિવૃત્તિ જેવા ક્ષેત્રે ચિત્ત સ્થિરતાએ હાલ સૂત્રકૃતાંગ સૂત્રનું શ્રવણ કરવા ઈચ્છા હોય તો કરવામાં બાધા નથી, માત્ર જીવને ઉપશમ અર્થે તે કરવું યોગ્ય છે. સૂત્રકૃતાંગ સૂત્ર જે એટલે તમારે વાંચવું હોય, એનું શ્રવણ કરવું હોય તો વાંચવું નિવૃત્તિ ક્ષેત્રે, પણ માત્ર જીવને ઉપશમા છે તે કરવું છે. ઉપશમા એટલે વિતરાગ ભાવ લેવાય, વિતરાગ ભાવ અર્થે તે કરવું છે એમ લેવું, બીજાને ઉપદેશ દેવા નહીં, પોતાનો ક્ષોપક્ષમ વધારવા નહીં, મતાંતરનો વિષય નક્કી કરવા નહીં, જવાબ દેવા થશે, જવાબ દઈ શકશું, ખુલાસો કરી શકશું, સ્પષ્ટીકરણ આપી શકશું એ નહીં એમ. એવી રીતે એક આત્માને વિતરાગ ભાવ માટે જ વાંચો, બીજો બીજો હેતુ નહીં રાખવો, અને એ શોધવું કે કેવી રીતે આવશે. માત્ર જીવને ઉપસમાર્થે તે કરવું યોગ્ય છે. કયા મતનું વિશેષપણું છે, કયા મતનું ન્યૂનપણું છે, એવા અન્યાર્થમાં પડવા અર્થે તેમ કરવું યોગ્ય નથી, એ મોક્ષની ભૂમિકામાં તે પ્રકારની વિચારસરણી એને નુકસાનનું કારણ થાય છે. મતાર્થી અને આત્માર્થી બે પરસ્પર વિરુદ્ધ યોગ્યતા વાળા જીવો છે. અજ્ઞાન દશામાં પણ મતાર્થી અને આત્માર્થી ને પરસ્પર વિરુદ્ધતા છે. તો આત્માર્થી થવું હોય એને મતાર્થી ન થવાય એની કાળજી રાખવી જરૂરી છે, નહીતર ચૂલમાંથી ચૂલમાં. વાંચે સત્શાસ્ત્ર અને મતાર્થ ને દ્રઢ કરે એટલે એ વિષયમાં ન જાઓ, પોતાને વિતરાગ ભાવ થાય એ વિષયમાં જાઓ. અન્ય અર્થમાં પડવા અર્થે તેમ કરવું યોગ્ય નથી, તે સૂત્રકૃતાંગની રચના જે પુરુષોએ કરી છે તે આત્મસ્વરૂપ પુરુષ હતા એવા અમારો નિશ્ચય છે. શું છે કે મૂળ દિવ્ય ધ્વનિ માંથી ગણધર દેવે રચેલી એ વાત છે. મૂળ તો આ સૂત્રકૃતાંગ જે છે, બારે અંગના જે નામ છે તો મૂળ ગણધરદેવે અંગ રચ્યા એ જ છે, અને અમુક જે સિદ્ધાંતો છે એના એ રાખ્યા છે. એટલે મૂળ જે પુરુષ છે વિદ્યમાન છે એને માન્ય, પણ એ તો આગળ કહી ગયા કે એમાં મૂળ વાત કા નથી લખી. શું મોક્ષ ને મોક્ષ કેમ થાય, મોક્ષ ની રીત શું છે, કાર્ય પદ્ધતિ એ જ કેમ નથી લખ્યો, શું ખબર નહીં પડી હોય એમ કરીને શંકા ઉઠાવી છે. ચાટકે હમણાં આવ્યા હતા એમને એ વાત કરી, 161 છે ને, 161 માં નોંધ પોથી રોજ ની 157 161 ની, પણ 157 છે. એમાં 18મો વાત છે. શાસ્ત્રો એમને જોયા એમાં એ વસ્તુ નથી જોઈ. હા, વાત કાઢી હતી. જો આમને શ્વેતાંબર શાસ્ત્રો વાંચ્યા છે અને એમાં પામેલા પદાર્થનું સ્વરૂપ કેમ નથી એમ કરીને એમાં એ વિષય નથી આવતો, એ વાત સ્પષ્ટ કરી દીધી છે. શું તેને આશ્ચર્ય નહી લાગ્યું હોય કાછું પડ્યું છે એમ હળવું કરીને લખ્યું છે, શૈલી કર્મરૂપ ક્લેશ જે જીવને પ્રાપ્ત થયો છે તે કેમ ત્રુટે, એવો પ્રશ્ન મુમુક્ષુ શિષ્યને ઉદ્ભવ કરી તેમાં સૂત્ર કૃતાંગમાં આ કર્મરૂપ ક્લેશ જે જીવને પ્રાપ્ત થયો છે તે કેમ તૂટે એવો પ્રશ્ન મુમુક્ષુ શિષ્યને ઉદ્ભવ કરી બોધ પામવાથી તૂટે એવું તે સૂત્ર કૃતાંગનું પ્રથમ વાક્ય છે. અને શું જાણવાથી તે તૂટે એવું બીજો પ્રશ્ન ત્યાં શિષ્યને સંભવે છે અને તે બંધન વીર સ્વામીએ શા પ્રકારે કહ્યું છે એવા વાક્યથી તે પ્રશ્ન મૂક્યો છે. અર્થાત શિષ્યના પ્રશ્નમાં તે વાક્ય મૂકી ગ્રંથકાર એમ કહે છે કે આત્મ સ્વરૂપ એવા શ્રી વીર સ્વામીનું કહેલું તમને કહીશું. કેમ કે આત્મ સ્વરૂપ પુરુષ આત્મ સ્વરૂપાર્થે અત્યંત પ્રતીતિ યોગ્ય છે. આ સિદ્ધાંત રાખો કે આત્મ સ્વરૂપ પુરુષ આત્મ સ્વરૂપને અર્થે અત્યંત પ્રતીતિ યોગ્ય છે. તે બંધનનું સ્વરૂપ ત્યાર પછી ગ્રંથકાર કહે છે તે ફરી ફરી વિચારવા યોગ્ય છે. ત્યાર પછી તેના વિશેષ વિચારે ગ્રંથકારને સ્મૃતિ થઈ હવે પોતે સૂત્ર કૃતાંગ વાંચી ગયા છે. એનો અર્થ એમ છે કે પોતે સૂત્ર કૃતાંગ વાંચી ગયા છે અને પછી અભિપ્રાય આપ્યો છે, અધરથી નથી કહેતા. ત્યાર પછી તેના વિશેષ વિચારે ગ્રંથકારને સ્મૃતિ થઈ કે આ જે સમાધિ માર્ગ તે આત્માના નિશ્ચય વિના તો ઘટે નહીં, જે નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત થાય છે એવો માર્ગ તો એના નિર્ણય વિના કે નિશ્ચય વિના તો હોઈ શકે નહીં. અને જગતવાસી જીવોએ અજ્ઞાની ઉપદેશકોથી જીવનું સ્વરૂપ અન્યથા જાણી કલ્યાણનું સ્વરૂપ અન્યથા જાણી અન્યથાનો યથાર્થપણે નિશ્ચય કર્યો છે. અન્યથાનો પણ યથાર્થપણે નિશ્ચય કર્યો છે કે આ સાચો છે તે નિશ્ચયનો ભંગ થયા વિના તે નિશ્ચયમાં સંદેહ પડ્યા વિના જે અનુભવ્યો છે એવો સમાધિ માર્ગ તેમને કોઈ પ્રકારે સંભળાવ્યો શી રીતે ફળીભૂત થશે એવું ગ્રંથ એવું જાણીને ગ્રંથકાર કહે છે કે આવા માર્ગનો ત્યાગ કરી કોઈ એક શ્રમણ બ્રાહ્મણ અજાણપણે વગર વિચારે અન્યથા પ્રકારે માર્ગ કહે છે એમ કહેતા હતા. એમાંથી શું તાત્પર્ય નીકળે છે કે અજ્ઞાની ઉપદેશક પાસેથી પોતે સાંભળીને યથાર્થ સંમત કર્યો હોય તો એક વાર એણે એ નિશ્ચય ખોટો છે ત્યાં આવવું પડશે. એમાં શું ભૂલ હતી એ વાત એને ભોગ સંજ્ઞાએ જે સંમત કર્યું છે તે યથાર્થ નિશ્ચયથી એને એ વાતને સમજવી પડશે, ત્યારે જ એનો ભૂતકાળનું જે નક્કી કરેલું છે એ નિવૃત્ત થશે. નહીંતર એના પડદામાં રહી ગયો, એના આવરણમાં રહી ગયો. એમ કહેતા હતા. તે અન્યથા પ્રકાર પછી ગ્રંથકાર નિવેદન કરે છે કે પંચમહાભૂતનું જે કોઈ અસ્તિત્વ માને છે આત્માનું ઉત્પન્ન થવું તેથી માને છે, જેમ ઘટતું નથી પણ એમ ઘટતું નથી એમ જણાવી આત્માનું નિત્યપણું પ્રતિપાદન કરે છે. એમ કે નવો પંચમહાભૂત ભેગા થાય ત્યારે આત્માની ઉત્પત્તિ થાય એમ નહીં, પણ એ તો શાશ્વત છે, નિત્ય બધા છે. જો જીવે આત્માનું નિત્યપણું જાણ્યું નથી તો પછી નિર્વાણનો પ્રયત્ન શા અર્થે થાય, પોતે જે નિત્ય નથી પંચમહાભૂત ભેગા થયા ત્યારે પોતે ઉત્પન્ન થયો પંચમહાભૂતમાં પાછો ભળી જશે તો પછી મોક્ષ શું કરવા કરવો, એને મોક્ષ કરવા માટે કંઈક કરવું જીવન દરમિયાન એ વાત ક્યાં રહે છે, કેમ કે પોતે તો ખલાસ થઈ જવાનો છે, પોતાનું અસ્તિત્વ જ નથી ભવિષ્યમાં. એટલે નિર્વાણનો પ્રયત્ન શા અર્થે થાય, એવો અભિપ્રાય કરી નિત્યતા દર્શાવી છે. ત્યાર પછી ભિન્ન ભિન્ન પ્રકારે કલ્પિત અભિપ્રાય દર્શાવી યથાર્થ અભિપ્રાય નો બોધ કરી યથાર્થ માર્ગ વિના છૂટકો નથી, ગર્ભપણું ટળે નહીં એટલે નવો નવા ગર્ભમાં આવવાનું ટળે નહીં, જન્મ ટળે નહીં, મરણ ટળે નહીં, દુઃખ ટળે નહીં, આધિ વ્યાધિ ઉપાધિ કાંઈ ટળે નહીં. અને અમે ઉપર જે કહી આવ્યા છીએ એવા મતવાદીઓ તે સૌ તેવા પ્રકારની વિષય વિશા છે. આ સૂત્રકૃતાંગમાં ક્રમે કરીને શું શું વાતો આવે છે એનો એમણે આછો ખ્યાલ આપી દીધો ઉપસંવારની જેમ, કે જેથી જન્મ જરા મરણાદિનો નાશ થાય નહીં એવા વિશેષ ઉપદેશરૂપ આગ્રહ કરીને પ્રથમ અધ્યયન સમાપ્ત કર્યું છે. સૂત્રકૃતાંગનું પહેલું અધ્યયન છે એમાં આ પ્રકારે ક્રમથી બધી વાત ચાલી છે. એટલે એમાં ત્યાં મતની વાત આવશે એમ એમને એમ કહેવું છે કે અન્ય મતની વાત આવશે કે આ મત ખોટો છે, આ મત ખોટો છે, આ મત પંચમાભૂત માનવા વાળા ખોટા છે એમ. શું પણ તમે ધ્યાન રાખજો મત મતાંતરની મુખ્યતામાં આવી જતા નહીં, તમને તો તમારે શું ઉપદેશ ગ્રહણ કરવા જેવો છે. કેમ કે અન્ય મત અનુસાર વર્તમાનમાં માન્યતા ન હોય તો એને સાથે કઈ પોતાને સંબંધ નથી. માટે એ વાત ઉપર કે તમારે તમારા વજન ન આપવું અથવા ન જવું એ વાત જાણીને એક બાજુ મૂકી દેવી કે ઠીક છે આ બરાબર નથી, આ મત બરાબર નથી, બસ પતી ગયું એથી વધારે નહીં. ત્યાર પછી અનુક્રમે તેથી વર્તમાન પરિણામે ઉપશમ કલ્યાણ અને આત્માર્થ બોધો છે તે લક્ષ્યમાં રાખી વાંચન શ્રવણ ઘટે છે. કુળ ધર્માર્થે સૂત્રકૃતાંગનું વાંચન શ્રવણ નિષ્ફળ છે. અમારા કુળનું સ્થાનકવાસીનું શાસ્ત્ર છે માટે આપણે એનું અધ્યયન કરીએ એ લક્ષ તો છોડી જ દેજો. એટલે એમણે દેવકરણજી વગેરેને ક્યારેક એમ કહ્યું છે કે તમે ફલાણું શાસ્ત્ર વાંચો, શું તમે યોગ વાશિષ્ઠ વાંચો, તમે આ વાંચજો, તમે આ વાંચજો, એમ જુદા જુદા અન્ય મતના શાસ્ત્રો વાંચવા આવ્યા છે. પછી અહીંયા તો એક વખત એમણે ચોખોટ કરી છે, યોગ વાશિષ્ઠ વાંચવા આવ્યું એટલે કઈ વેદાંતિ થવા માટે નહોતું કીધું. પણ દેવકરણજી પોતે વ્યાખ્યાન આપતા હતા, સમાજ ભેગો થાય જે અપાશ્રમમાં ઉતરા હોય પછી વ્યાખ્યાન આપે, વ્યાખ્યાનમાં પોતાને થોડીક બોલવાની ચતુરાઈ હોય, પોતાનું ક્ષોભસમ હોય, લોકોને પણ આકર્ષણ કરીએ મહારાજ સારા વ્યાખ્યાન કરનારા મહારાજ આવ્યા છે આપણે હાલો સાંભળીએ, એટલે એમને થોડું ક્ષોભસમનું અહંપણું આવેલું એમને જોયું હતું. એમને યોગ વાશિષ્ઠ આપ્યો, એમ જોયું કે યોગ વાશિષ્ઠમાં ચાંચ બુડવાની નથી. તો અન્ય મતના શાસ્ત્ર હજી તમારી સમજવાની ક્ષમતા નથી, જૈન મતના શાસ્ત્ર સમજવાને તો બહુ વાર છે. એ અહંપણું એનું ગળી જાય, ક્ષોભસમનું અહંપણું ગળી જાય એટલા માટે એમને યોગ વાશિષ્ઠ વાંચવાનું કીધું. કે જો અન્ય મતી આટલું તો વિચારી શકે છે કે જેમાં તમારો પત્તો ખાય એવું નથી. એવું બને છે ભૂતકાળમાં પણ એવા વિદ્વાનો એવા પંડિતોએ જૈનોની સાથે શાસ્ત્રાર્થ કર્યા છે, એવા ઉઘાડવાળા હોય, એવા ન્યાય યુક્તિ તર્ક એવા લાવે કે જો પદાર્થનું સ્વરૂપ પછીમાં નથી હોય તો તમે ક્યાંય વાતમાં ટકી શકો ને સામે ઊભા ન રહી શકો એવા આવે છે લોકો. એટલે એ પ્રકારે જુદું જુદું કારણ હોય છે કે આ કરવું આમ ન કરવું એની પાછળ હેતુ શું છે એ ન સમજાય તો અન્યાય થઈ બેસે એવું બની જાય છે. માટે અહીંયા તો એટલી સૂચના છે કે કુળ ધર્મનું શાસ્ત્ર છે માટે કુળ ધર્મને લક્ષ્યમાં રાખીને એ અભિપ્રાય છોડીને પોતાના એક આત્માને ક્યાં ઉપયોગી છે એટલું લક્ષ્યમાં રાખીને જ એ શાસ્ત્ર અધ્યયન કરજો, બીજા પ્રકારે નહીં કરો.
મંદર